हरि चरित्रों से भरपूर है सागर की ये कथा।
भव संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रत दान तप क्रियाफल सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये सर्व प्रकाशकाय नमो। आनंददातृ सर्वकर्तृ सर्वनिवास सर्वावतारी श्री स्वामी नारायणाय नमो नमः। परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। प्राणाधार प्राण प्रिय प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमः। एकाकी वनवासी कंद फूल फलासी अति कृश तनु अति दयालु बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। सदानंदाई ने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। आदि गुरुवे सर्व सद्गुरु मुख्याय हरि स्वरूप निमग्नाय साधु सेवकाय परम दास मूर्तये श्री गोपालानंद स्वामी ने नमो नमः। सर्व सद्गुण संपन्न श्री मुक्तानंद मुनये पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने गुण पर गुणातीतानंद मुनये वितरागी निष्कुलानंद स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी ने स्नेही सच्चिदानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने धर्मी भायत्मानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। प्रगट सद्गुरुभ्यो नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। दादा खाचर आदिभ्य सर्वेभ्य भक्तेभ्य नमो नमः। प्रगट सर्व भक्तेभ्यो सद्भ्यो नमो। विक्रम संवत 2073 श्रावण वद 14 से आज रविवार नी रवि सभा में आप सबनु स्वागत छे। तारीख 20/8/2017 कुंडलधाम भजन हॉल में अपने भगवान ना चरित्रों गावा सांभळवा बधा एकत्रित थया छे। वाला भक्तो, हाल अत्यारे आ रवि सभा में सागरसार नी कथा अपने आगळ धपावीशुं। काले सोमवती अमास छे, घणो सारू पर्व गणाय। सोमवारे अमास आवे ए हारू कहेवाय। एमाय श्रावण महीनाना सोमवारे अमास होय तो बहु मोटू पर्व कहेवाय, बहु सारो काल कहेवाय। एमां लोको भजन खूब करे, पूजा करे, पाठ करे, जात्रा करे, कोई पवित्र नदी में स्नान करे, दान पुण्य करे, आव बधु आ सारा काल में करवाथी अनंत घणू फल मळे छे। वाला भक्तो, अपने काले कथा में सांभळ्यू भगवान श्री हरिये माता पिता ने सुख देवा एवा सरस मजाना बाल चरित्र करे। बधाई ने भगवान ने आनंद थी झूमता करी मुक्या। छेले आपने ये सांभळ्यो के भगवाने बधु भण्या पछी जे तत्व चिंतन करीने शास्त्र मात्रनो पोतानी बुद्धि थी सार काढ्यो। वेरी वेरी फाइन। एटलो जो याद रही जाए अने एनो अभ्यास थाय तो काई करवानु बाकी रहेतुं ज नथी। बहु जाजु सांभळे, बहु जाजु लखे, बहु जाजु बोले, આપણે કાંઈ બહુ મોટા થઈ જતા નથી, પણ કામનું હોય એવું થોડુંક જ જો રોજે રોજ અભ્યાસ કરીને સિદ્ધ કરી લઈએ તો બેડો પાર થઈ જાય। દાયો વક્તા શ્રોતા એને કહેવાય કે ભગવાન જે કાંઈ કહેતા હોય એમાંથી પોતે પોતાના કામનું પકડી અને એનો અભ્યાસ કરવા ભૂલ્યા વિના રોજે રોજ મંડ્યો રહે, રોજે રોજ બદલ બદલ ન કરે અભ્યાસ। એક જગ્યાએ કૂવો ખોદ ખોદ કરીએ ને તો પાણી આવે, હો જગ્યાએ 10-10 ફૂટના ખાડા કરવાથી પાણી ન આવે। જે વાત સારી હોય, આપણા કામની હોય, આપણને લાગુ પડતી હોય, આપણાથી થાય એવી હોય, એટલી વાતને પકડીને સાધકે સાધના કરવી જોઈએ। સાધનામાં સાતત્ય અતિશય અગત્યનું છે, સાતત્ય। એટલે મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે આજ પાણીનો લોટો રેડે, પછી કાલ રેડે, પછી પરમ દિવસે રેડે, એમ પાણીનો ધરો ભરાય નહીં, કેમ જે રોજે રોજનું પાણી હુકાઈ જાય, ભલે મોટો ધોધ નહીં, આંગળીની જેવી જ પાણીની ધારા સતત જો વહેતી રહે તો પાણીનો ધરો ભરાય। એમ સાધના સતત જો થતી રહે, એકની એક રિપીટેશન, એક ને એક વાતનો અભ્યાસ ચાલુ રાખવાનો ભૂલ્યા વિના, જે અભ્યાસ પોતે કરતા હોઈએ તે, બીજાનું જોઈને પાછું આપણે આપણું ભૂલી જઈએ એવું નહીં, જેને જે અનુકૂળ હોય તે પોતે અભ્યાસ કરતા હોય છે હવની કેપેસિટી પ્રમાણે આપણા કામનું, આપણને લાગુ પડતું હોય, આપણને માટે અતિ જરૂરી હોય એવું કોઈ શાસ્ત્રનું વાક્ય, શાસ્ત્રનું જ્ઞાન, સત્પુરુષની બતાવેલી યુક્તિ કળા પકડી પાડવાનું અને એને રિપીટ કર્યા જ કરવાનું, ઠાકવાનું નહીં। માણસ માત્રનો સ્વભાવ નવું ઈચ્છે। બહુ મોટો માનવીનો જો કોઈ પ્રોબ્લેમ હોય તો આ છે, એને એકને એક કરવું ગમતું નથી, એકનું એક ખાવું ગમે નહીં, એકનું એક જોવું ગમે નહીં, એને નવું રોજ ઉઠીને કાંઈક ને કાંઈક કરવાનું હુજે, નવા નવા ખાડા ખોદ્યા કરે, એક જગ્યાએ ખોદ કરવું એને ભાવે નહીં, એનો સ્વભાવ એવો છે। પરંતુ ક્યાંક એ ફાયદાકારક હશે, પરંતુ ભગવાન શ્રી હરિને પામવા માટેનો જે પાયાનો અભ્યાસ છે એમાં એ સ્વભાવ નુકસાન કરતા છે। એમાં તો જે વાત સિદ્ધ કરવાની છે એ વાતને પકડી પાડવી જોઈએ અને જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી એનું એ ઠાક્યા વિના કરકર જ કરવાનું, બદલવાનું નહીં। નવું પછી ઘડીક ઓલું કરો ને ઘડીક પહેલું કરો પછી એક કઈ વાતમાં સફળતા મળે નહીં, એવો નહીં કરવાનો। હા, તમે એ જ અભ્યાસમાં વિવિધ નૂતનતા લાવી શકો છો, વિવિધ એંગલથી તમારો જે કાંઈ અભ્યાસ હોય એને તમે સજાવી શકો છો, પરંતુ હાવ બદલી જ નાખો બધું। એક છે કે તમને એવું લાગતું જ હોય કે ખોટું પકડાઈ ગયું છે, આ વાતને હજી હું લાયક નથી, આ મારથી થાય એમ નથી, અથવા તો મારા માટેનું નથી અને કોકની વાદ્ય મેં પકડી પાડ્યું છે, તો કદાચ તમે તમારા લેવલનું, તમારા કામનું કંઈક ગોતીને પકડીને મંડી પડો તો બેટર, સારું રહેશે। કાંઈ નક્કી કરેલું છે? દરેકને પોતાનો અભ્યાસ
નક્કી હોવો જોઈએ અને રોજે રોજ થવો જોઈએ. આપણે બધા વિદ્યાર્થી જ છીએ આધ્યાત્મિક માર્ગના. આપણે પાસ થવાનું છે, પરીક્ષા આવવાની છે, મૃત્યુ આવવાનું છે, ધામમાં જવાનું છે, ધામમાં જઈશું ત્યારે પાસ થઈશું. અને એને માટે છેલ્લે ભગવાને એમ કહ્યું, દાસત્વ જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી. જ્યારે કોઈ આત્માને પોતાનું જે નૈસર્ગિક સ્વરૂપ દાસપણું, એનો પોતાનો ખુદનો ધર્મ, ભગવાનને આધીન રહેવાપણું છે, દાસપણું છે, એ જ્યારે સમજાઈ જાય, પકડાઈ જાય, ત્યારે જીવ સ્વતંત્ર ભ્રમનો ત્યાગ કરે છે અને સર્વથા ભગવાનને આધીન થાય છે, ભગવાનની મરજીમાં જીવે છે. ત્યારે ભગવાનની આત્માને પોતાનો માને છે. પછી એને ક્યારેય પરમેશ્વર ભવાટવીમાં ભટકવા દેતા નથી, પોતાના તરફ આવવામાં ક્યાંય અટકવા દેતા નથી, એની સાધનામાં ક્યાંય એને ભૂલ પડવા દેતા નથી. અંતર્યામી અંદર રહીને એ ભક્તનું સંપૂર્ણપણે હેન્ડલ કરી લે છે અને પોતાની પ્રાપ્તિ પરમેશ્વર પોતે જ પોતાના પ્યારા ભક્તને, દાસને કરાવી દે છે, દાસને દર્શન દઈ દે છે, સાક્ષાત્કાર થઈ જાય છે. આ તો મેં બધી કાલની કથાનું થોડુંક વળી રિપીટેશન કર્યું. સાર સાર વાલા ભક્તો, કાલે છેલ્લે આવ્યું હતું કે હવે તરંગ 53 થી 69 સુધી શ્રી હરિએ ભક્તિ માતાને હરિગીતાનો ઉપદેશ આપ્યો, તેનું બહુ વિસ્તૃત વર્ણન છે. મારે અને તમારે આમાંથી થોડુંક કામ પૂરતું પકડી લેવાનું અને આગળ જવાનું છે. ઓકે, તો હું હરિગીતાનો સાર કહું છું, તમે સાવધાન. આખી હરિગીતા તો હાથ દી કથા કરીએ ત્યારે થાય, આપણે ખાલી 7 જ મિનિટમાં એનો સાર પકડવાનો છે. કેટલી મિનિટમાં? હા, અમે કાલે બધું ગણ્યું, સંતો પાસે ગણાવ્યું. આખો સાગર ગ્રંથની કથા પૂરી થશે ત્યારે 2500 કલાક લગભગ કથા થશે. કેટલી? 2500 કલાક. કોઈ માણસને પહેલેથી સાંભળવાનો આરંભ કરવો હોય તો 2500 દિવસ જોઈ, રોજ કલાક કલાક સાંભળે તો 2000 દિવસની લગભગ કથા થશે અને 2500 કલાકની કથા થશે. હવે આવડું મોટું લાંબુ કથા શ્રવણ કદાચ શ્રદ્ધા નો રે, સમય નો રે, સ્વાસ્થ્ય નો રે, અનુકૂળતા નો રે, ઘણા બધા પ્રોબ્લેમ આવી જાય. પણ એનો આખી કથાનો ટૂંકો જો સાર આપણી પાસે હોય તો હિંમત થાય અને સાર સાંભળી પણ શકાય, એમાંથી ગ્રહણ પણ થાય અને આપણા કલ્યાણનું કામ ઈઝી થઈ જાય, સરળ થઈ જાય. બરાબર? એટલા માટે શ્રીમદ હરિચરિત્રામ સાગર સાર જ્ઞાન યજ્ઞ કથાનું આપણે આયોજન કરેલ છે, જેની પૂર્ણાહુતિ કાર્તિક સુદ હાથમે નિર્ધારી છે થાય તે કરી. તો અત્યારે શેનો સાર આવી રહ્યો છે? હરિગીતા, જે ભગવાન સ્વામિનારાયણે પોતાની નાની ઉંમરમાં માતા બીમાર પડ્યા ત્યારે એમને જે વાત કરી હતી તે એને કહે છે હરિગીતા. હરિએ કહેલી ગાયેલી, હરિએ આપેલું જ્ઞાન, વક્તા સ્વયં પરમાત્મા અને શ્રોતા સ્વયં પરમાત્માની માતા, એ છે આ ગીતા. અદ્ભુત ગીતા છે. તમે તૈયાર છો તો હું સારને વહેવડાવી દઉં. બરાબર? વાલા ભક્તો, ઘનશ્યામ મહારાજની આશરે 10 વર્ષની ઉંમર હતી. કેટલી? 10.5 જેવો હોય. અને એ વખતે કાર્તિક મહિનો ચાલતો હતો. માતાએ ચાતુર્માસમાં બહુ નિયમ રાખેલા, તપ ઘણું કર્યું. કાર્તિક માસમાં વળી માતાએ વિશેષ નિયમ લીધેલો, તપ ભજનમાં બહુ જ રત રહેતા, સેવામાં આખો દિવસ રહેતા. એને લઈને શરીરમાં બહુ અશક્તિ આવી ગઈ, તબિયત થોડી બગડી અને માતાને 8મને દિવસે તાવ આવ્યો. પહેલા તો થોડોક તાવ આવ્યો, પણ ભગવાનની કૃપાથી માં ભક્તિ દેવીને એવો ખ્યાલ આવી ગયો કે આ શરીરનો ભરોસો નહીં, કદાચ આ માંદગી જે આવી છે એ આ મનુષ્ય અવતાર પૂરો કરવા આવી છે. મનમાં વિચાર થયો કે આ સંસારમાં મને જન્મ મળ્યો, બાલ બચ્ચા માતા પિતા ઘર સંસાર વ્યવહાર સાસરિયાન પિયરિયા અગાવાલા આ બધી માથાકૂટમાં અમે આખી જિંદગી જીવ્યા, હવે આ કાળ આવશે મારા આત્માના કલ્યાણનું શું? પલંગમાં માંદગીમાં માણસ પડે ને સપડાય ને ત્યારે એને ઘણા વિચારો આવે. એ વખતે આમ તો એના મનને શાંતિની જરૂર હોય, સંપૂર્ણ આંતરિક આરામની જરૂર હોય શરીરને રિપેર કરવામાં, એ જ વખતે એના મનમાં એટલું બધું તોફાન ઉપડતું હોય છે કે એની કોઈ સીમા નહીં. શું થશે શું થશે, બહુ મોટું પ્રશ્ન ચિહ્ન એના માથામાં તડાણ્યા કરે. આમાં થાજો થાય કે નહીં, મરી જાય તો કલ્યાણ થશે કે નહીં, હજી મારામાં આ દોષ રહી ગયા, મેં આ અપરાધ કર્યો છે, આને પીડ્યા છે, આને વગર વાંકે હેરાન કર્યા છે, મેં આ ખોટું કર્યું છે, આ તે બીજું ત્રીજું બધી એને આખી જિંદગીની ફિલ્મ ખાટલામાં પડે ત્યારે દેખાવા માંડે ને માણસ મૂંઝાવા માંડે. માં ભક્તિ દેવ વિચારે છે કે મારે હવે મારા આત્માનું કલ્યાણ કરવું છે, હું શું કરું? ત્યારે પરમેશ્વર જ એને સ્મૃતિ આપે છે કે તમારે આંગણે જે ઘનશ્યામ છે એ સામાન્ય છે નહીં, તમને એનો અનુભવ છે એ સાક્ષાત નારાયણ છે, એને શરણે જાઓ. પછી માં પોતે પોતાની જ સેવામાં પગ દાબી રહેલા પોતાના દીકરા ઘનશ્યામને બેઠા થઈને હાથ જોડે છે. આ ઘટના ઘટી 9મી તિથિની રાતે. હાથ જોડે નાના એવા ઘનશ્યામ કહે છે કે માં આવું તમને ન શોભે. તો કે બોલશો નહીં, કોણ માં કોણ પુત્ર, તમારી લીલામાં અમે મોહમાં અંધ થઈને જીવી નાખ્યું. હે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, મારા પુત્ર રૂપે તમે આવીને મને ન્યાલ કરી આજ હું તમારે શરણે આવી છું. હે પ્યારા, મને લાગે છે કે હવે મારા શરીરની આયુષ્ય નથી. હે મારા નાથ, હે નધારાના આધાર, હે પ્રાણ પ્રીતમ, મારું હિત કેમ થશે? મારું હિત થાય એમ મને કાંઈક કહો. ત્યારે ભગવાન કરુણા દ્રષ્ટિએ એમ કહે છે કે માં તમારું તો હિત જ છે ને. નહીં નહીં ઘનશ્યામ, એવું નહીં કહો, હું શું કરું જેથી મારું કલ્યાણ નિશ્ચિત થાય? આ બધી મોહ માયામાંથી મારી વૃત્તિઓ પાછી આવી જાય, દેહ ભાવ ટળી જાય, ભગવાન આકારે મારી વૃત્તિઓ થઈ જાય, મારા આત્માનું કલ્યાણ થાય, મને કાયમને માટે પરમાત્માનો આનંદ સાંપડે, પ્રભુ સાંપડે, કે જેને કાળ કર્મ કઈ કરી ન શકે, માયા કઈ કરી ન શકે. ત્યારે બાલ પ્રભુ કહે છે, પગ દાબતા દાબતા વાત કરે કે માં તમે સુઈ જાઓ, હું વાત કરું છું. તસદી ના લ્યો, માતાને સુવાડે છે. અને પછી ભગવાન પગ દાબતા દાબતા માને જે વાત કરે છે એ છે હરિગીતા. હરિના મુખમાંથી નીકળેલી ગીતા. પહેલી વાત ભગવાને એ કરી કે માં કલ્યાણનું મુખ્ય સાધન છે ભગવાનને આશરે જાવું, ભગવાનને શરણે જાવું, ભગવાનના સંપૂર્ણ થઈ જાવું, એની ભક્તિ કરવી, પ્રભુમાં જ પ્રેમ કરવો. ભક્તિ જ આત્માને માયા તર્યાનું સાધન છે. આવી વાત કરી. તાબિન દૂજે તરત નહીં કોઈ માં, ભક્તિ વિના માયા તર્યાનો કોઈ ઉપાય નથી. પરમેશ્વરમાં ગાઢ પ્રેમ કરવો ગાંડો પ્રેમ કરવો, પ્રેમમાં પાગલ થઈ જવું, પ્રભુ પ્રેમમાં પાગલ થઈ જવું, આનાથી જ કલ્યાણ થાય છે. તાબીન દુજે તરત નહીં કોઈ, એ સિવાય બીજા ઉપાયથી કોઈ માયા તરતું નથી. સાધન અવર કોટી કરે તો, કોટી ભલે ને સાધન કરે પણ જો ભક્તિ ન કરે, અર્થાત ભગવાનમાં ગાઢ પ્રેમ ના કરે, તો કોઈ માયા ના તરે. આ સિદ્ધાંત છે. આપણાથી એવો પ્રેમ થાય ન થાય ખબર નહીં, પણ માયા તર્યાનો સિદ્ધાંત એટલો જ છે, પરમેશ્વરમાં અતિશય પ્રીતિ. અને અતિશય પરમેશ્વરમાં પ્રીતિનું લક્ષણ એ છે કે ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ રહે જ નહીં, અને બીજે ક્યાંય પ્રીતિ ન રહે એને વૈરાગ કહેવાય, અને ભગવાનમાં જ કેવળ સ્નેહ રહે એને ભક્તિ કહેવાય. આ છેડો ના છેડો. અને એને માટે જ્ઞાન જોઈ, જગત ખોટું છે, આત્મા સત્ય છે, આ જ્ઞાન છે. પછી એને માટે મહાત્મ્ય જ્ઞાન જોઈ, અર્થાત ભગવાનનો મહિમા, ભગવાન જેવું કોઈ હતું નહીં, છે નહીં, હશે નહીં, એ જ મારા છે. આત્મજ્ઞાન ને મહાત્મ્ય જ્ઞાન બે જોઈ તો વૈરાગ થાય ને ભક્તિ થાય. પરંતુ આત્મજ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ કરવા માટે ધર્મ એકડે એકથી પાળવો જોઈએ. એકડે એક ધર્મની રાખો ટેક, એવું ક્યાંક ભજનમાં મેં સાંભળ્યું છે. ભગવાન એ જ વાત કરશે. આ તો હું થોડુંક બોલી ગયો, ગો સ્ટેપ બાય સ્ટેપ બોલ્યો, આમાંથી આ થાય, આમાંથી આ થાય, આમાં થાય. ટૂંકમાં ધર્મ નિયમ પાળવા માંડવી ભલે કાંઈ ખબર ન પડતી હોય, પણ ભગવાને કીધું છે, ગુરુજીએ કીધું છે, સંતોએ કીધું છે, આ મોટા હારા પવિત્ર હરિભક્તે મને કીધું છે કે તમારે આમ કરવું, વહેલા ઉઠવું, આ તે પાળવા માંડીએ કાંઈ ભલે નથી ખબર પડતી. તો ભગવાનની આજ્ઞા પાળો એટલે ભગવાન રાજી બહુ થાય. તમારા બાળકો તમારી આજ્ઞા પાળે, તમારી પત્ની તમારી આજ્ઞા પાળે, તમને કેટલો આનંદ થાય છે, તમે એના પર ખુશ થઈ જાઓ છો કે નહીં. એમ ભગવાન કે મોટા પુરુષ હોય એની આજ્ઞા આપણે પાળીએ એટલે એનો આપણા પર રાજીપો થાય. જેના ઉપર જેનો રાજીપો થાય એના હૃદયના આશીર્વાદ વગર માગે પહેલામાં લસરી જાય છે, ઉતરી આવે છે. આશીર્વાદ જ્યારે મળે છે ત્યારે અંદરથી બુદ્ધિ જન્મે છે, અને એને લઈને એને જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન ને મહાત્મ્ય જ્ઞાન. જ્યારે એને આત્મજ્ઞાન થાય છે ત્યારે જગતમાં વૈરાગ થાય છે, અને મહાત્મ્ય જ્ઞાન થાય છે ત્યારે ભગવાનમાં ભક્તિ થાય છે. એટલે વૈરાગ ને ભક્તિ બે આવી ગયું. અને જ્યારે એને ભગવાનમાં ગાઢ પ્રેમ થાય છે ત્યારે એ જીવ માયા તરી જાય છે. આટલું જ છે માયા તર્યાનું વિજ્ઞાન. ભગવાન કહે છે કે માં આવી ભક્તિ વિના કોટી ઉપાય કરો, માયા નહીં તરો. ભગવાન કહે છે કે માં એને માટે સત્પુરુષ કે કરી કે સંગા, પહેલું તમારે માં એ કરવું પડે કે ભગવાનના એવા મોટા સત્પુરુષનો સમાગમ કરવો પડે. આ હવ પહેલા આવે. સંતનો સમાગમ કરવાથી જ માણસને સત્સંગ થાય છે, ધર્મ પાળવામાં બુદ્ધિ થાય છે, અધર્મનો ત્યાગ કુસંગનો ત્યાગ થાય છે. આ પહેલું સાધુ સમાગમ. એ કહે છે સત્પુરુષ કે કરી કે સંગા,
સત્પુરુષ કે કરી કે સંગા,
ભગવાન કે પ્રથમ અભંગ.
સ્વધર્મ જ્ઞાન હિ દેહા,
પરમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચારેય સિદ્ધ થાય અને એકાંતિક પણ હું કહેવાય, એકાંતિક થાય એની અખંડ ભગવાનમાં વૃત્તિ રહે, અખંડ ભગવાનમાં વૃત્તિ રહી ભગવાનને પામી ગયો. એથી ઉપરાંત પ્રાપ્તિ શાસ્ત્રમાં બતાવી જ નથી. મેં કહ્યું એમ આત્મજ્ઞાન ને મહાત્મ જ્ઞાન આવે તો વૈરાગ્ય ને ભક્તિ થાય. આત્મજ્ઞાન ને મહાત્મ જ્ઞાન કોની પાસેથી શીખવું? સાધુ પાસે. એવા સંત પકડો, એને શરણે જાઓ, એનો મહિમા સમજીને એની સેવા કરો, એને માનો, એની આજ્ઞા પાળો, એની કૃપાથી આત્મજ્ઞાન ને મહાત્મ જ્ઞાન હે માં ઉત્પન્ન થશે, એનાથી વૈરાગ્ય અને ભક્તિ થશે અને જીવ માયા તરી જશે. એ કે છે એવા સંતના સમાગમથી ભગવાનનું મહાત્મ્ય થશે એટલે ભગવાનની આજ્ઞા પડશે, આજ્ઞા પડશે એટલે ભક્તિ સુરક્ષિત રહેશે, વૈરાગ આપોઆપ આવી જશે.
ऐसे महात्म्य करी के जे हा,
ऐसे महात्म्य करी के जे हा,
पाए स्वधर्म ज्ञान हिते हा.
महात्म्य करीने स्वधर्म पण आवशे ने ज्ञान पण पमाशे, पछी
वैराग्य ही चुक्त ऐसी जो हो,
पछी वैराग्य आवी जाय અને પછી ભક્તિ.
ભગવાન જો તાતી ભક્તિ સૌ,
ભગવાન જો તાતી ભક્તિ સૌ,
ભક્તિ સૌ,
ભક્તિ સૌ,
એસી સો ભક્તિ કરી કે જે હો,
એસી સો ભક્તિ કરી કે જે હો,
ભગવાન કી સેવા કરના તે હો,
ભગવાન કી સેવા કરના તે હો.
આવી ભક્તિ કરીને ભગવાનની સેવા કરો, ભજન કરો, પ્રેમ કરો એટલે માયા તરી જાય.
સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિતા,
સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિતા,
તિનહી અંગ યુક્ત કરહિતા,
તિનહી અંગ યુક્ત કરહિતા,
એસી જો ભક્તિ યહ લોકતા મેં,
એસી જો ભક્તિ યહ લોકતા મેં,
કબહી નાશ નહીં પાવત વા 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 મેં,
એસી જો ભક્તિ યહ લોકતા મેં,
એસી જો ભક્તિ યહ લોકતા મેં,
કબહી નાશ નહીં પાવત વા મેં,
કબહી નાશ નહીં પાવત વા મેં.
ત્રણ અંગે સહિત ભક્તિ ક્યારેય નાશ નથી થતી. ધર્મ જ્ઞાન વૈરાગ વિનાની ભક્તિ દેશકાળે કરીને નાશ થઈ જાય છે. માટે સાધુ પાસે બેસી જેમ છે એમ ધર્મ નિયમ અને ભગવાનનું મહાત્મ્ય જાણી, જ્ઞાન સમજી, વૈરાગ પામી, ભક્તિમાં જવું જામી, ન રાખવી કાંઈ ખામી, એવું પગ દાબતા દાબતા મહારાજ માને કે છે. તીન યહ અંગ જો જૂત ભક્તિ જો કરી કે તેહી જીયમે રહે ખૂંત, માયા કી નિવૃત્તિ હોત તેહી. કયા એવા ધર્મ પાલન પછી આત્મજ્ઞાન ને મહાત્મ જ્ઞાન, એનાથી જગતમાં વૈરાગ્ય અને ભગવાનમાં ભક્તિ, આવું કરવાથી જીવમાં ખૂતીને રહેલી જે માયા તેનો નાશ થાય છે, એ માયાની નિવૃત્તિ થાય છે. આવી ભક્તિ ખૂબ જ કરવી જોઈએ. આ ભક્તિને જીવમાં ખૂંતાડી દઈએ ને તો જીવમાં ખૂતેલી માયાની નિવૃત્તિ થાય છે, માયા ટળી જાય છે અને જીવનો મોક્ષ થાય છે. માટે સાર આવ્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય તીન અંગ યહ યુક્ત જોવું, ભક્તિ યહ બળ ભાગ્ય ઉપજાવ કે દ્વાર જેવું. ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય અંગે યુક્ત એવી જે ભક્તિ છે એ બહુ ભાગ્યશાળી જીવને પ્રાપ્ત થાય છે, અથવા એ ભક્તિ જ બળ ભાગ્ય છે અને એ જ મોક્ષનું દ્વાર ઉઘાડી આપે છે, ભગવાનની સાથે એકતા કરાવી દે છે. આવી વાત કરી ત્યારે માએ હાથ જોડ્યા, પ્રભુ આપ કહો છો કે સાધુનો સમાગમ કરવો પહેલા, એનાથી જ મહાત્મ્ય જણાશે, બધું એનાથી સમજાશે. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય. તો હે પ્રભુ, કેવા સાધુનો સમાગમ કરાય? આવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને સાધુના 64 લક્ષણ કહ્યા. પહેલું લક્ષણ કહ્યું છે, નિર્દંભ, દયાળુ વગેરે વગેરે આપ જાણો છો. છેલ્લે કહ્યું કે જેની જિંદગીનો કાળ પરમેશ્વરની ભક્તિ કર્યા વિનાનો વ્યર્થ ન જાતો હોય એવા સાધુની માં તમારે સેવા કરવી, એનો સમાગમ કરો. આવી મહારાજે વાત કરી અને એમ પણ કહ્યું કે પૂર્વના પુણ્યવાળાને જ માં એવા સાધુ મળે છે. એવા સાધુ મળી ગયા તો એમ સમજી લેવું કે કાંઈક પૂર્વે આપણે થોડું ઘણું કર્યું છે. ભગવાને સંત આપ્યા તો હવે ભગવંત મળશે. સવારમાં પ્રાતઃકાળમાં પ્રાતઃ સંધ્યા જો ખીલે તો સૂર્ય ઉગે, અરુણોદય થાય તો સૂર્યોદય થાય. સાધુનું મિલન અરુણોદય છે. માં એવા સંત દ્વારા ભગવાનનું જેમ છે મહાત્મ્ય સમજાય છે, ભગવાનના ધામનું મહાત્મ્ય સમજાય છે, ભગવાનના મુક્તનું મહાત્મ્ય સમજાય છે, આ લોકમાં ભગવાનના તીર્થો છે એનું મહાત્મ્ય સમજાય છે, મંદિરોનું, શાસ્ત્રોનું, મૂર્તિઓનું, બધાનું મહાત્મ્ય એવા સાધુના સમાગમથી જ સમજાય છે. બીજો કોઈ ઉપાય નથી. આમ કહ્યું. પછી ધર્મ પાળવાની વાત આવી કે શું શું નિયમ પાળવા. મહારાજે પછી સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ કયા જે આપણને શિક્ષાપત્રીમાં ઉપલબ્ધ છે. ચાર આશ્રમ એની વાત કરી, ગૃહસ્થ આશ્રમના મુખ્ય ધર્મો વિસ્તારથી કયા, તેમાં શ્રાદ્ધ આદિ કરવાની વિગત પણ બતાવી. પછી જ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ વર્ણવ્યું, જે વસ્તુ જેવી છે તેને તેવી જ જાણવી એનું નામ જ્ઞાન. ભગવાનનો મહિમા જાણવો એને મહાત્મ જ્ઞાન કહે છે. કારણ એવું કે ભગવાનનું જ્ઞાન કોઈને થતું નથી, ખાલી મહાત્મ્ય થાય છે. એટલે ભગવાન મહાત્મ જ્ઞાન અને આત્મજ્ઞાન. આત્માનું જ્ઞાન દરેકને થાય છે, જેવું છે એવું થાય છે. કેમ, જે આત્મા જેવો છે એવો સાક્ષાત આપણે પોતે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પરંતુ પરમાત્મા જેવડા છે જેવા છે એને કોઈ ક્યારેય પૂરેપૂરા જોઈ શક્યું નથી, જાણી શક્યું નથી, સમજી શક્યું નથી. કેમ, જે ભગવાનને જાણવા હોય તો ભગવાનથી તમારે મોટા થવું પડે, ત્યારે એ તમને આખા દેખાય, એ તો અસંભવ છે. ભગવાન પોતે એમ કહે છે કે મને હું પણ જાણતો નથી, હું કેવો છું કેવડો છું, તો બીજા તો કોણ મને જાણે. મારા મહાત્મ્યના પારને હું પણ પામતો નથી. એટલે ભગવાનનું જેમ છે એમ જ્ઞાન હજી સુધી કોઈને થયું નથી ને ભવિષ્યમાં કોઈને થવાનું નથી. કોઈ એમ કે ભગવાનનું જેમ છું એમ જાણું છું તેને મૂર્ખ માનવો. ભગવાનનું જેમ છે એમ યથાર્થ જ્ઞાન ક્યારેય શક્ય જ નથી. જેટલું વધારે ભગવાનનું મહાત્મ્ય થાય એટલા આપણે વધારે ભગવાનથી સુખી થઈએ. માટે ભગવાનના જ્ઞાન બાબતમાં મહાત્મ જ્ઞાન શબ્દનો પ્રયોગ વચનામૃતમાં કરાયો છે કે ભગવાનનો મહિમા સમજો અને આત્માનું જ્ઞાન સમજો. મહિમા સમજો કાફી છે, એમાં બધું આવી ગયું. ભગવાનને માપવાનો જ છો એનો મહિમા સમજો. તમારે માપવો હોય તો તમારો આત્મા માપી શકો છો, એનું જ્ઞાન તમને થઈ શકશે. ભગવાનનો મહિમા જ થશે, જ્ઞાનમાં ટૂંકા જ રહેવો. જેટલા ભગવાનને મોટા જાણશો તો ઈચ્છી મોટા જણાશે, એવડા જાણશો તો ઈચ્છી મોટા જણાશે, ત્યાં પૂગશો તો ઈચ્છી વિશાળ જણાશે, ત્યાં જશો તો ઈચ્છી વિશાળ જણાશે. મહારાજ કહે છે સારંગપુરમાં લીમડાની ડાળ જાણલી કે આ ચંદ્રમાનું બીમ અહીંથી ઘણું દૂર છે તો નાનું દેખાય છે, જેમ નજીક જાઓ એમ મોટું 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 દેખાય, એનો એન્ડ જ ન આવે. માટે મહિમા સમજાય છે, જેમ છે એમ દેખાશે તો નહીં. માટે વાલા ભક્તો, મહાત્મ જ્ઞાન અને જ્ઞાન બે સિદ્ધ કરવું જેથી વૈરાગ્ય અને ભક્તિ આવે. ભગવાન શ્રી હરિએ એનું વર્ણન વિસ્તારથી કર્યું, જ્ઞાનનું, વૈરાગ્યનું અને ભક્તિનું બધું સમજાયું. સકામ નિષ્કામ ભક્તના લક્ષણો કયા, આ રીતે હરિગીતાનું જ્ઞાન નોમની રાત્રિએ મહારાજે માતાને કહ્યું. ભક્તિ માતા બહુ રાજી થયા. ભગવાન શ્રીહરિને બેઠા થઈને હાથ જોડ્યા. હવાર પડી ગયું હતું. આખી રાત આ સંવાદ ચાલ્યો. કહ્યું કે તમે પરમાત્મા છો, મારા દીકરા નથી, હું આપને શરણે આવી છું. તમે જે ભક્તિ કરવાનું કહ્યું કૃષ્ણને વિશે, કૃષ્ણ તમે જ છો, હું તમારે વિશે ભાવ રાખીને મારો આત્મા આખે આખો સમર્પિત કરું છું. ત્યારે પ્રભુએ કહ્યું કે માં તમે આરામ કરો, સવાર થઈ ગયો છે, હું સ્નાન કરી આવું. એમ કહી અને ભગવાન શ્રીહરિ નદીએ નાવા જાય છે. રામ પ્રતાપ આદિક આવી જાય છે. ભક્તિ માતાને જે કાંઈ સ્નાન આદિ ક્રિયા કરાવવાની હોય એ બધા કરાવે છે, માતાની સેવા કરે છે. પણ માતાને સવારે નાઈને સુવાડ્યા, થોડુંક કાંઈક જમાડ્યું અને અતિશય તાવ આવ્યો. દશમ નદી હવારે સંબંધીઓ બધા મળવા આવ્યા, ખબર કાઢવા આવતા હતા રોજે. આજ આવું જાણ્યું તો ગામમાં જે કાંઈ નજીક ના હોય બધા ભેગા થઈ ગયા. ત્યારે ભક્તિ માતાએ સૌને કહ્યું કે આપ કોઈ ચિંતા કરશો નહીં, આ દુનિયામાં આપણે બધા ઋણાનું બંધે ભેગા થયા છીએ. એક દિવસ તો આ ઋણ પૂરું કરીને બધાએ અહીંથી વિદાય લેવાની હોય જ છે, જે તમે જાણો છો ને હું જાણું છું. માટે કોઈ ચિંતા ન કરતા. અને એક વાત ધ્યાનમાં લ્યો, તમને બધાને જો મારા હેતુ હોય તો જ્યાં ધર્મ હોય ત્યાં હું રહું છું. હવે આ રૂપક છે, અહીંયા હવે સામાન્ય વાત નથી. ભક્તિ એટલે ભગવાનમાં હેત અને ધર્મ એટલે ભગવાનની કહેલી આજ્ઞા. જ્યાં ભગવાનની આજ્ઞા પાળવામાં આવે છે ત્યાં જ ભગવાનમાં હેત ટકે છે, થાય છે, નભે છે, વધે છે, એ વાત છે. માએ એમ કહ્યું કે જ્યાં ધર્મ હોય ત્યાં હું ભક્તિ રહું છું અને જ્યાં હું રહું છું ત્યાં ધર્મ રહે છે. જેને ભગવાનમાં હેત હોય એનાથી જ ભગવાનની આજ્ઞા પડે છે, આજ્ઞા પડે છે અને ભગવાનમાં હેત રહે છે. આ અરસપરસ વાત છે. આવી માએ વાત કરી અને એમ કહ્યું કે આ મારા વચનને બધા સત્ય માનજો અને તમે બધા ધર્મ નિયમ પાળીને ભક્તિ કરશો તો દિવ્ય એવું જે ભગવાનનું ધામ ત્યાં આપણે બધા ભગવાનની સેવામાં ભેળા રહેશું કે જ્યાં કાળકર્મ ને માયા નથી. પોતાના પુત્રોને પણ માતાએ શિખામણી આપી છે. એવામાં ઘનશ્યામ સ્નાનાર્થે ગયા હતા સરજુ નદીએ, તે નાઈને પ્રભુ આવ્યા, માતાની સામે ઉભા રહ્યા, દિવ્ય દર્શન દીધા અને માતાને એવું કહ્યું કે માતા હાલો હવે તમે દિવ્ય ધામમાં પધારો. એ સમયે માતાના હૃદયમાં પરમેશ્વરનું દર્શન થયું અને ત્યાં જ ભૌતિક દેહ છૂટી ગયો, જેની માતાને ખબર પણ ન રહી. વિક્રમ સંવત 1848 ના કાર્તિક સુધી દશમ ને શનિવારે ભક્તિ માતાએ સવારે ભૌતિક દેહનો ત્યાગ કર્યો. મેં કહ્યું એમ ત્યારે પ્રભુની ઉંમર 10 વર્ષ ઉપર થોડીક હતી. વાલા ભક્તો, આ હરિગીતા અને માતા ધામમાં ગયા એ કથા મેં તમને સંભળાવી દીધી. તરંગ 73માં હું જાઉં છું. ભક્તિ માતાના 13માને દિવસે રામ પ્રતાપભાઈએ સૌને જમાડ્યા, બધો વિધિ કર્યો, બ્રાહ્મણોને દાન આપ્યા. હવે ઘરમાં મહિલા તરીકે સુવાસીની ભાભી છે, એ બધાથી મોટા છે. એટલે બાલપ્રભુ ઘનશ્યામે માતાનો ભાવ હવે ભાભીમાં કર્યો. હવે ભાભીને પોતાની માં માને છે. દરેક સંસારી માટે આ બહુ અગત્યની વાત છે. દેર જો પોતાની ભાભીને વિશે માનો ભાવ રાખે તો બહુ સારું ગણાય, મર્યાદાવાળું જીવન રહે, શાંતિ રહે. સુવાસિની ભાભીના ગુણો આધારણ સ્વામી લખે છે કે સુવાસિની બાઈ સાધુના જેવા સ્વભાવવાળા હતા. જાણે એક સંત જોઈ લ્યો, સ્થિર ધીર ગંભીર, બહુ મોટો આત્મા, હંમેશા સરળપણે જીવતા, શાંત ચિત્તે જીવતા. એને કાયમી એવી ટેક લીધી હતી કે શ્રીહરિને જમાડ્યા પછી જમવું, આ એનો નિયમ હતો. ભગવાનની ઉંમરનો જ એમને એક દીકરો હતો, એનું નામ નંદરામ હતું. આપણે એ કથા સાંભળી ગયા છીએ, ભગવાનને જમાડ્યા પછી નંદરામને જમાડ્યો, અને શ્રીહરિ જે જે કહે એ બધું પ્રેમથી સુવાસની ભાભી માનતા, કઠણ વચનોને પણ સહન કરતા. બાલપ્રભુ રીસાય, તોફાન કરે, કઠણ વચન કહી દે તો પણ સુવાસની બાઈ કાંઈ બોલતા નહીં, કારણ કે એમનું ચિત્ત સુકોમળ અર્થાત અતિ મૃદુ હતું સુવાસની ભાભીને. તેઓ ક્યારેય શ્રીહરિને અર્ધ ઘડી પણ દૂર રહેવા દેતા નહીં. જો શ્રીહરિ દેખાયા ન હોય તો અકળાઈ જતા અને ઘેર ઘેર જઈને પૂછતા, મારો ઘનશ્યામ ભાડ્યો, મારો ઘનશ્યામ ભાડ્યો. અને મહારાજ તો અતિ નિષ્પૃહ હતા, એમને સંસારમાં ક્યાંય હેત નહોતું, ખાવા પીવામાં હેત નહીં. ભગવાન શ્રીહરિના વર્તનમાં શીલ સંતોષ આદિ અનંત ગુણો હતા. તપ ત્યાગ તો માનો મૂર્તિમાન હોય એમ લાગતું. અને ઘનશ્યામ પ્રભુને સુવાણ કોની સાથે થતી, હેત કોની સાથે થતું, એ કહે છે કે જેમાં નિષ્કામીપણું હોય, નિર્માનીપણું હોય, નિસ્પૃહીપણું હોય, નિસ્વાદીપણું હોય, આવા આવા ગુણો જેનામાં હોય, જેનામાં ભગવાન આવા ગુણો જોવે એને ભગવાન પ્રેમ આપતા, એની હારે હેત રાખતા, એની ભાઈબંધી કરતા. અને દેહ નિર્વાહમાં જે કાંઈ છે જે મળે એનાથી ચરવી લેતા હોય એવાની સાથે ભગવાન શ્રીહરિને હેત થતું હતું. કહેતા ધન માટે બહુ ધમપસાડા ન કરતા હોય એની હારે ભગવાનને જામતી હતી. કેમ જે ભગવાન એવું સમજતા કે દ્રવ્યમાં સંપત્તિમાં જાજુ દુઃખ છે, જાજુ દૈવ સંપત્તિ જેને નથી, સત્તા નથી, એ જ પરમ સુખી છે, એવા એમના વચનામૃતમાં વાક્ય છે. હવે ભગવાનને અયોધ્યામાં બે મિત્ર મળ્યા છે એ વાત આ ગ્રંથમાં જ છે, માટે આપની આગળ વર્ણવું છું. શ્રીહરિ જેમાં ત્યાગ અને સુરવીરતા બે હોય તેની સાથે પ્રેમ હેત રાખતા હતા. આખી અયોધ્યા નગરીમાં ફરતા ફરતા ઘણા દિવસ વીતી ગયા કે મને ગમે એવો કોઈ મિત્ર મળી જાય, મારા અંગને મળે એવો, મારી રુચિને મળે, મારા સિદ્ધાંતોની સાથે જેને મેળ ખાય એવા કોઈ મિત્ર મળે. બહુ ફર્યા આખી અયોધ્યામાં, બહુ ગોત્યા, ત્યારે પોતાની રુચિ પ્રમાણે રુચિવાળા બે જણો જ આખી અયોધ્યામાં એમને દેખાણા, ઓનલી બે જણા. તે બંને ઘણા સુરવીર હતા, હોશી માણસ, બિકણ માણસ, લબાડ માણસ, લહત મહતીઓ માણસ. સ્વામિનારાયણ ભગવાનને બિલકુલ પસંદ નથી. જો એ માયલું આપણામાં કાંઈ હોય તો એને તિલાંજલિ દેવી જરૂરી છે, જો ભગવાનનો રાજીપો હેત જોતા હોય તો. ભગવાનને એવામાં પ્રીતિ નથી થતી, એટલે ભગવાને ગોત્યા તો બે મળી ગયા, બંને સુરવીર હતા, અત્યંત નિષ્પૃહ હતા. તેના હવે હું ચોક્કસ રીતે નામ કહું છું, તેમાં એક જેસંગપુરના વિપ્ર ભુવાની દીન અને બીજા રાયગંજ બજારના ક્ષત્રિય દિનાસંગ. એમણે પોતાના મુકામ આગળ જ મલખાડો કરેલો આ બે, અને ઘર મરે તે પૂર્વાના જે જે બાળકો મલયુદ્ધ શીખવા ત્યાં આવે તો તે બધાને તે બંને મલયુદ્ધ શીખવતા. તે પૂર્વા એટલે નાનું સ્થળ, ગામડું, એના જે કોઈ આવે એને શીખવાડતા. તે બંને વીર હતા અને નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રતને રાખતા, આંખ માંડીને ક્યારેય નારીને કુભાવથી દેખતા નહીં. બંને રાજકુમાર જેવા હતા, કોઈની તમા લેશ માત્ર પણ રાખતા નહીં. સુરવીર, સતત પૂરની ચોકી કરતા રખેવાળી, એને લઈને બંને બધાને વાલા લાગતા. તે બંનેની સુરવીરતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને જોઈને શ્રીહરિને તેના પ્રત્યે હેત થયું. ભાઈ જોયું, હેત થવાનું કારણ એક બ્રહ્મચર્ય પણ છે. અને તેની સાથે ભગવાન સ્વામિનારાયણે ગાઢ મિત્રતા કરી, ભગવાને હેત કર્યું આ બેની સાથે. ભગવાને આપણી સાથે ભગવાન હેત કરે એને માટે આ બધા ગુણો જરૂરી છે. આવા ગુણો નહીં કેળવીએ, સુરવીરપણું, નિષ્પૃહીપણું, નિષ્કામપણું, ત્યાગ વૃત્તિ, આ બધા ગુણો નહીં કેળવીએ તો ભગવાનને આપણામાં હેત ન થાય. ભગવાનને આપણામાં હેત કરાવવું હોય, રાજીપો જોતો હોય, પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય પરમાત્માની, તો આ ગુણો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જોઈએ જ, કેળવવા જ પડે, મેળવવા જ પડે. જ્યાંથી મળે ત્યાંથી મળે મેળવી લેવાના, જેની પાસે હોય ત્યાંથી મેળવી લેવાના, શીખી લેવાના. ગુણે ગીરધારી રીજે છે, એટલું ગુણનું પ્રયોજન છે. અરે જેને ગુણે રીજા ગીરધારી, ગુણ ભગવાનનો રાજીપો લેવા માટે કામના છે, બંઠાશ મારવા, અભિમાન દેખાડવા, હું ગુણિયલ છું, મારામાં આવા ગુણ છે એવો કોઈને ભાવ દેખાડવા નહીં. ભગવાન પ્રસન્ન થાય છે માટે ગુણની આપણે જરૂર છે, બાકી ગુણ કાંઈ કામના નહીં, એ નડે. બાલપ્રભુએ એમને મિત્ર બનાવ્યા, પરસ્પર એકબીજાને સતત નિત્ય ચાહવા લાગ્યા. ગોઠડી જામી ભાઈ. હવે ભગવાન શ્રી હરિએ પોતાના મિત્રો પાસેથી મલવિદ્યા શીખવાનો આરંભ કર્યો, કે તમે મને મલવિદ્યા શીખવાડો. આ બે મિત્રો એમને, બાલ ઘનશ્યામને મલવિદ્યા શીખવાડતા હતા રોજે રોજ. ભગવાન મલવિદ્યા શીખતા હતા, નવા નવા દાવપેચ શીખતા હતા. પણ ભગવાન શ્રી હરિને સંસારમાં રહેવાની બિલકુલ ઈચ્છા નથી. એટલે ઘરમાં પ્રભુ ક્યારેક વૈરાગ્ય વૃત્તિથી ઉદાસીનતા બતાવે છે. ઘરબાર છોડીને જતા રહેવાના હોય એવી રીતે વર્તે, કોઈમાં હેત દેખાડે નહીં, હારું હારું ખાય નહીં, મંદિરે જાજું પડ્યા રહે, કથામાં બેસી જાય, ઘરે આવે નહીં, સાધુ સંતો આવ્યા હોય તો ત્યાં વ્યા જાય, અને ઘરમાં કાંઈ ધ્યાન આપે નહીં. એટલે ધર્મદાદાને મનમાં એવું મનાઈ ગયું હતું કે આ છોકરો ઘરે નહીં રહે, સાધુ થઈ જાય. શ્રી હરિની ઉદાસીનતા જોઈને ધર્મદેવ ઉદાસ રહેવા લાગ્યા, કે વ્યા જશે તો, વ્યા જશે તો, અને એવી બધી ચિંતામાં એમને તાવ આવી ગયો, એ બીમાર થઈ ગયા. ત્યારે ધર્મદેવને પણ ખ્યાલ આવી ગયો કે હવે આ શરીર રહેશે નહીં. શાસ્ત્રીય મૃત્યુ ચિહ્નોને પોતે વિદ્વાન હોવાથી જાણી ગયા અને નક્કી કર્યું કે હવે દેહનો કાળ આવ્યો, એટલે પોતે વૃત્તિઓ પાછી માંડ્યા વાળવા, માંડ્યા ભક્તિ કરવા, અને પોતે દાન દક્ષિણા આપે છે, સારા પૂજા પાઠ વગેરે કામ કરે છે, હવને જમાડે છે, હવને રાજી કરે છે. પછી એક દિવસ બાલ ઘનશ્યામે પિતાની સેવા કરતા કરતા પિતાની ચિંતા ટાળવા માટે પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા. ભગવાન શ્રીહરિનું દિવ્ય સ્વરૂપ જોઈને ધર્મદેવને આનંદનો પાર નહીં. બે હાથ જોડીને ધર્મદેવે ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી.
પુરુષોત્તમ પૂરન જો કહે, પુરુષોત્તમ પૂરન જો કહે, મેરે ઘર સો પ્રગટ ભયે, મેરે ઘર સો પ્રગટ ભયે,
મેરે ઘર સો પ્રગટ ભયે,
મેરે ઘર સો પ્રગટ ભયે,
સત્ય વચન કરને કુકાદા,
સત્ય વચન કરને કુકાદા,
અનંત સામૃત પ્રગટે આજા,
અનંત સામૃત પ્રગટે આજા.
અનંત સામૃથ્ય યુક્ત ભગવાન શ્રી હરિ મારે ઘરે પ્રગટ થયા છે. વૃંદાવનમાં અમે જ્યારે જપાત્મક યજ્ઞ કર્યો ત્યારે પરમેશ્વરે દર્શન દઈને અમને એમ કહ્યું હતું કે તમારે ઘરે હું અવતાર લઈશ, એ વચન સત્ય કરવા માટે આ ભગવાન અમારે ઘરે જન્મ્યા છે, આવું એને જ્ઞાન થયું. ક્યારેક ક્યારેક માતા પિતાને પરમેશ્વર પોતાનું પરમેશ્વરપણું બતાવતા, એટલે કે જ્ઞાન આપતા, અને પછી તરત જ પોતાની માયાનો પડદો નાખતા અને માતા પિતાને એવી મતિ કરાવતા કે હું એમનો સંતાન છું, બાળક છું, એટલે ભગવાન પણ ભૂલવાડી દેતા. આવું બધા અવતારમાં ભગવાન કરતા હોય છે, એમની લીલા હોય છે. ધર્મદેવને હવે ખ્યાલ આવી ગયો કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મારા દીકરા તરીકે આવ્યા છે, વૃંદાવનમાં અમને વરદાન દીધું હતું એ સત્ય કરવા આવ્યા છે, અમને એને બહુ સુખી કર્યા, દારિદ્ર દુઃખ મટાડ્યું, અસરોની પીડા મટાડી. અને હે ભગવાનને શરણે હું જાઉં છું, એ પરમાત્મા હવે મારું કલ્યાણ કરશે. પણ જાતે જાતે મારા પરિવારને હું વાત કરતો જાઉં કે આ કોણ છે. જ્ઞાનમણી, અને જ્ઞાનમણી કહેવાય જે ચિંતામણીથી શ્રેષ્ઠ છે. ભગવાને પોતે મને પોતાનો આજ અનુભવ કરાયો, જ્ઞાન આપ્યું, એ જ્ઞાન હું મારા બે છોકરાને દઉં એમ. એટલે ધર્મદેવ રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામને બોલાયો અને પછી એમને કહ્યું કે સાંભળો, તમને મેં શ્રીકૃષ્ણનો મંત્ર આપ્યો છે, એ શ્રીકૃષ્ણ બીજા કોઈ નહીં, એ મજલે ભૈયા છે, આ તમારો ભાઈ એ શ્રીકૃષ્ણ છે, આદિ કૃષ્ણ. તમે એ મંત્ર એનો માનીને જપજો. એટલે એ બે જણા સામું જોઈ રહ્યા, ઘડીક ઘનશ્યામ સામું જોવે, ઘડીક ધરમદાદા સામું જોવે, ખબર નહીં મનમાં હું વિચારતા હોય. ધર્મદાદા કે મારી વાત સાંભળો, મારો દેહ હવે રહે એમ નથી, હું તમને સાચું કહું છું, જાતા જાતા મારી પાસે જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિની હું તમને ઓળખાણ કરાવતો જાઉં છું. આ ઘનશ્યામ છે એ પરમાત્મા છે, મારો દીકરો નથી, તમારો ભાઈ નથી, એ બ્રાહ્મણ નથી, એ સ્ત્રી નથી, એ પુરુષ નથી, એ બ્રહ્મથી પર પર બ્રહ્મ છે, સાકાર મૂર્તિ, સર્વ કરતા હર્તા છે. એ વાત તમે ધ્યાનમાં લ્યો, એ સર્વનું કારણ છે, સર્વનો સાર ભૂત રસ છે, સર્વની શોભા છે, સર્વનો આધાર છે. આવી બહુ બધી વાતો કરી. બે ભાઈ આવું બધું સાંભળ્યું એટલે વિચાર કર્યો કે હવે શું કરવું. ઈચ્છારામ તો નાના હતા, માનો કે બાળક હતા, હજી 500 વર્ષના, એને બહુ ખબર નહીં પડતી હોય. પણ રામ પ્રતાપભાઈને ઘણું આશ્ચર્ય લાગ્યું એટલે તરત જ ઘનશ્યામ મહારાજને એમ પગે લાગીને કે, આ બાપા કે એવો મહિમા તમારો અમને થાય એવી કૃપા કરો. ત્યારે શ્રી હરિ બહુ સરસ બોલે છે, સંત વિન નિચય ન હોત હી, બડે ભૈયા, સંત વિન નિચય ન હોત હી પ્રગટ હરિ કો કોઉ. પ્રગટ પરમાત્માનો નિશ્ચય સાધુ વિના કોઈ દી થાય નહીં. મોટા ભાઈ કૃપા બૃપા એમાં ન આવે, સાધુ પાસે જવું પડે, પગ પકડવા પડે. સંત તવ ઘર આવહી, કદાચ રામ પ્રતાપજી પૂછે ક્યાં ગોતવા જાવ સંત, ક્યાં સંત મળે, તો એ કહી દીધું તમારા ઘરે સંત આવશે 28 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? માયા જીતાનંદ સ્વામી બે સાધુ મોકલ્યા હતા ને મહારાજે, એનું અટાણ બોલ્યા, તવ ઘર સંત આવહી કૃપા કરી અતિ સોવું. એ કૃપા કરીને તમારે ઘરે આવશે. મુમુક્ષ બુદ્ધિ હોત જબ તબ તે હી નીચે હોત. બીજી વાત એ ભાઈ, સાધુ મળે તોય પ્રગટ પરમાત્માનો નિશ્ચય ન થાય જો મુમુક્ષુતા ન હોય, મુમુક્ષ બુદ્ધિ ન હોય. તમારામાં મોક્ષ કરવાની ભાવના હશે તમારા જીવનો, અને સાધુ મળશે તો હું જેવો છો એવો પ્રગટ પરમાત્મા તમને સમજાઈ જશે. વૈરાગ્ય વિન મુમુક્ષુતા હોત ન જન્મ બિગોત. અને ભાઈ, વૈરાગ વિના મુમુક્ષુતા સિદ્ધ નથી થતી, માટે પહેલા તમારો વૈરાગ જોઈ, પછી મુમુક્ષુતા આવે, પછી સાધુ મળે તો હું ઓળખાવ. કે આવું બધું લાંબુ લિસ્ટ આપી દીધું કઈ કૃપા બૃપા કરવાને બદલે. ભાઈ હતા એમ કીધું તું, કૃપા કરો બાપા કે હું મને તમારું માધ્યમ થાય એમ. હવે નાના ભાઈ એની આગળ હાથ જોડવાના, આમ સ્વભાવમાં હાથ જોડવાનું બિલકુલ નહીં, અને જોડવા પડે આમ થોડું કાઠું તો પડે, પણ હવે બાપા કે એટલે કરવું પડે. અને સામે ભગવાન આવો જવાબ આપે છે કે તમારો વૈરાગ જોઈએ, પછી મુમુક્ષુતા આવે, પછી સાધુ મોકલીશું, એ કૃપા કરશે, પછી હું ઓળખાઈશ તમને. વૈરાગ માટે પાછું જ્ઞાન જોઈ, બધું ઘણું જોઈ, સત્સંગ કરવો જોઈએ. આવી વાત કરી જોરદાર, અને છેલ્લે એમ કીધું હોત ન જન્મ વિગોત, અને જો વૈરાગ્ય ન થાય તો જન્મ બગડ્યો સમજો. આવું કહી દે વૈરાગ્ય વિન મુમુક્ષુતા, વૈરાગ્યને મુમુક્ષુતા વિના તો મનુષ્ય જન્મ ફેલ છે. પશુનો કહો, માણસનો કહો, નો ડિફરન્સ, કાંઈ ફેર નહીં ભાઈ. હવે બહુ સરસ વાત કરે છે રામ પ્રતાપભાઈની, હામુ જોઈને કરે છે.
પ્રત્યક્ષ પ્રોક્ષ એક પ્રત્યક્ષ મે શાંતિ હોત અતિ.
પ્રત્યક્ષ અને પરોક્ષ ભગવાન એક સમજાઈ જાય ત્યારે પ્રગટનો નિશ્ચય થાય, અને પ્રત્યક્ષનો જ્યારે નિશ્ચય થાય શાંતિ હોત અતિ, ત્યારે ત્યારે અતિ શાંતિ થાય છે.
અંતર જાહિ વિવેક સો જાનત હે વાત તેહી.
જેના હૃદયમાં અતિશય વિવેક હોય, વિવેક પ્રગટે, વિવેક તત્વ છે, વિવેક નામનું તત્વ, બહુ ઊંડું સૂક્ષ્મ જ્ઞાન જે છે એને વિવેક નામથી સંતો કહે છે. આવો વિવેક જ્યારે હૃદયમાં પ્રગટે એને આ વાત સમજાય. કઈ વાત? પરોક્ષ અને પ્રગટ એક છે એમ સમજાય ત્યારે પ્રગટનો નિશ્ચય કહેવાય. આ ભગવાન ને ઓ ભગવાન એમ રહે ત્યાં સુધી નિશ્ચય ન કહેવાય, એક મનાઈ જાય. હવે કે છે, પ્રોક્ષ કો ફલ હે પ્રોક્ષ, પ્રત્યક્ષ કો ફલ હે પ્રત્યક્ષ હી. જો ભગવાનને પરોક્ષ માનો તો ફળ પરોક્ષ છે, કહેતા મર્યા પછી ભગવાનના ધામમાં ભગવાન મળે. અને જો પ્રગટ ભગવાન ધરતી ઉપર હોય ને એને ઓળખી લીધા તો જ્યારે ઓળખ્યા ત્યારે જ મળી ગયા. પ્રત્યક્ષ કો ફલ હે પ્રત્યક્ષ, દો પ્રકાર કો મોક્ષ એક પ્રાપ્તિ સે હોત તે. જો પ્રગટ પરમાત્માની ઓળખાણ થઈ જાય તો પરોક્ષ અને પ્રત્યક્ષ બધું મોક્ષ થઈ જાય. દો પ્રકાર નહીં થયા, કોટિ કલ્યાણ. ઓકે, આવી મહારાજે વાત કરી. એટલે રામ પ્રતાપભાઈ ને એને આમ કર્યું, બીજો કઈ ઉપાય નહોતો. ત્યાં ધર્મદાદે કીધું, છોકરાઓ એટલે બધાએ ધ્યાન દીધું કે હું બાપા હવે દેહ રહે એવું લાગતું નથી. ત્યારે ઘનશ્યામે કહ્યું, પિતા તમારે કોઈ ઈચ્છા છે તો કહો, અમે જરૂર તમારી ઈચ્છા પૂરી કરશું. બેટા કોઈ ઈચ્છા નથી, આપના પ્રતાપે આપના નિશ્ચયે પૂર્ણ છું, ચિત્તમાં શાંતિનો પાર નથી. હા, દેહમાં પીડા છે પણ અંદર આનંદ છે. ત્યારે પ્રભુ કે, પિતાજી કાંઈ પણ હોય અમારા જેવી વાત આપની અમે કાંઈ પણ સેવા કરી શકીએ, કૃપા કરો. ત્યારે દાદાએ કહ્યું, તો બેટા એવું કામ કરો, અમારાથી હવે આમ પૂજા પાઠ તો થાય એવું નથી પણ કથા સાંભળાય, છેલ્લે છેલ્લે ભાગવતની પારણ બેહાડો ને, 7 દિની સપ્તાહ કથા સાંભળવામાં મને બહુ મજા આવે છે, તો પારણે સાંભળતો જાઓ એવી રુચિ થાય છે. પ્રભુ કે, વાર જ નહીં, બડે ભૈયા વ્યવસ્થા કીજીએ. એટલે રામ પ્રતાપભાઈ તરત માણસ દોડાયો. ગામમાં જ એક વિપ્ર હતા, વિદ્વાન, ભાગવતના કથાકાર, તે દી જ બોલાવી લેવા. પાટ મૂકી, ગદલા ગોદરા તકિયા કેળના થાંભલા બાંધી દીધા, અને ગામમાં બધાને વાત કરી દીધી, અમારે ઘરે કથા થાય, હાલો બધા. બ્રાહ્મણને બોલાવ્યા, આવ્યા, પોથી લાવ્યા, મૂકી બેઠા. ધર્મદાદાએ કીધું, શરૂ કરો. દાદા તો હોતા હોતા, હવે એમનાથી કાંઈ થાય એવું નહોતું. એટલે રામ પ્રતાપભાઈ વગેરે પોથી પૂજન, વક્તા પૂજન બધું કર્યું અને કથા શરૂ થઈ. આપતકાળમાં હોતા હોતા કથા સાંભળાય.
કથા જો સુનત દિન મે નિશિમાહી સબ તેહ, સમાધિ ધ્યાન અખંડ રહત 6 દિન બીતે એમ યે હ.
દિવસે કથા સાંભળે છે અને રાત્રિમાં અખંડ ભગવાનના ધ્યાનમાં વયા જાય છે. ધર્મદાદા સમાધિ જેવું થઈ જાય છે રાતે. આમ કેટલા દિવસ વીત્યા? 6 દિવસ ગયા. અને 7મે દિવસે બપોરે કથાની પૂર્ણાહુતિ થઈ. ધર્મદેવે પછી સૌને દાન દક્ષિણા આપીને જમાડ્યા, ધામધૂમથી પૂર્ણાહુતિ કરી, અને છોકરાઓને કહ્યું કે શાસ્ત્રવિધિ છે માટે સારી બગી બોલાવો, વક્તાને અને પોથીને એમાં પધરાવો, અને નગરયાત્રા કાઢી અને વક્તાને દાન દક્ષિણા દઈને એને ઘરે બધા મૂક્યા. એ વિધિ બધો કર્યો. હવે બધું પતાવીને બધા પાછા આવ્યા, બધાને જમણવાર પૂરો થઈ ગયો હતો, અને ધરમદાદાને અચાનક એટલો બધો તાવ ચડ્યો, આમ અડાય નહીં એટલો બધો. બધાને ખબર પડી ગઈ કે હવે શરીર પડશે. ત્યારે ધરમદાદાએ ઈશારામભાઈ અને રામ પ્રતાપને હાન કરી. નેત્ર કરી તબ કીને સાના, નેત્રથી સાન કરી. ઘનશ્યામ યહ હે ભગવાના, ફરીન કીધું. આ બેન ફરીન કીધું, યાકો વચન ગ્રહો કર પ્રીતિ, એનું વચન ગ્રહણ કરો પ્રેમથી, એ કેમ કરજો. ચલના નહીં કબુ અનીતિ, તમારી રીતે આપ મેળે નક્કી કરીને તમે કોઈ બીજે માર્ગે ચાલતા નહીં, એ બધી અનીતિ કહેવાશે. આ કે એ જ નીતિ, એ કેમ કરજો. તુમારે બાલ બચ્ચે જો હોવે, તમારા બાલ બચ્ચાઓ જે થાય હોય, સબહી આમે ચિત કુ પ્રોવે, આ મારી તમને ભલામણ છે છેલ્લી, એ બધાય આ પ્રગટ ઘનશ્યામમાં ચિત પરોવીન જીવે, એમ મારી ભલામણ છે. પ્રીત બિન નહીં રહનન હારા, પ્રેમી જન લગત તેહી પ્યારા. આ ઘનશ્યામ તમારે રાખવા હોય તો તમે અને તમારો પરિવાર છોકરા શીખે એમાં ગાઢ પ્રીતિ કરીને એની આજ્ઞા રહેજો. પ્રીત વિન નહીં રહનન હારા, પ્રેમ વિના આ તમારા હાથમાં નહીં રહે, ભાગી જાહે. પ્રેમી જન લગત તેહી પ્યારા, કારણ કે એમને પ્રેમી જન જ પ્યારા લાગે છે, બીજા નહીં ગમતા એમને, માટે પ્રેમ રાખજો બધા. આવી વાત કરી અને વિક્રમ સંવત 1848 ના જેઠવદી 4th અને શુક્રવારે ધર્મદેવે ભૌતિક દેહનો ત્યાગ કર્યો. પછી તરત જ ગાયનું છાન લાવીને લીપીને તલને ડાભડો નાખે છે, દાદાને હેઠે હુવાડે છે, મહારાજ સામે ઉભા રહે છે, દિવ્ય દર્શન આપે છે, દાદા ધામમાં જાય છે, ટૂંકમાં ભગવાનને પામે છે. પછી ધર્મદેવના ભૌતિક દેહની સરજુ નદીને કિનારે રામઘાટની પાસે ઉત્તર ક્રિયા કરી છે. ત્યારબાદ 13મા ને દિવસે હજારો વિપરોને રામ પ્રતાપભાઈએ જમાડ્યા છે, બધો વિધિ કર્યો. રામઘાટે સરજુની કિનારે એમની અગ્નિ સંસ્કાર કર્યો છે, ભક્તિ માતાનો ત્યાં જ કર્યો છે. પછી એમના ફૂલ લાવીને છપૈયામાં નારાયણ સરોવરને કિનારે પધરાવી અને ત્યાં ઓટા કર્યા છે, પણ ત્યાં એમનો અગ્નિ સંસ્કાર નહીં. આ ખુલાસા માટે છપૈયા જાઓ ને એટલા ધર્મદેવનો ઓટો અને ભક્તિ માતાનો ઓટો ઓટા છે, એના ફૂલ પધરાવેલા ઓટા છે. ધર્મદેવ ધામમાં ગયા પછી સ્વયં રામ પ્રતાપજી પોતે તત્પર થઈને શ્રીહરિની સેવા કરવા લાગ્યા, ભગવાનની સંભાળ રાખવા લાગ્યા, ધ્યાન રાખવા લાગ્યા. ઈચ્છારામની સંભાળ અને સેવા પોતે હરી કરતા, રાત દિવસ એમને ભગવાન લાડ લડાવતા હતા અને બંને ભાઈ ઝૂલામાં ઝૂલતા હતા, બહુ ડિફરન્સ નહીં ને, આનંદ કરતા. શ્રીહરિ નિત્ય ઝૂલામાં ઝૂલતા હોય હા, ત્યારે જો રામ પ્રતાપજી આવી જાય એમને દેખે તરત જ ઝૂલામાંથી ઉતરીને દોડીને ક્યાંક હંતાઈ જતા, આવા ચરિત્ર કરતા. એના કઈ કારણો હોય છે. હવે સુવાસની ભાભીની બે વાત, શ્રીહરિ જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધીમાં સુવાસની બાઈ તો રડી રડીને અધમુવા થઈ જતા, જો ક્યાંક વૈયા જાય તો. એમને નંદરામ નામે એક પુત્ર હતા, તેના કરતા પણ સુવાસની બાઈને શ્રીહરિ ઉપર અતિશય હતો. શ્રીહરિ અને ઈચ્છારામજી બંને રાત દિવસ ભેળા જ ફરતા, આ બે ભાઈ ભેળા હોય. ઈચ્છારામજી તો સાધુ સ્વભાવના હતા, તેને શ્રીહરિ ઉપર બહુ જ હેત હતો, બહુ હેત હતો. ઘણીવાર ઘનશ્યામ ઘરે ન આવે ત્યારે રામ પ્રતાપભાઈ ઘનશ્યામને કહે કે તમારા વિના અમને ઘણો સંતાપ થાય છે, પ્રાર્થના કરે. પછી ઘનશ્યામ ઘરે આવે ત્યારે કહે તમે ક્યાં વૈયા જાઓ છો, અમને તમારા વિના ગમતું નથી, બધા ઉકળાટ થાય છે. ત્યારે ઘનશ્યામ એવું કહેતા કે અમારે કોઈની પરવા નથી, તમે કોણ ને અમે કોણ, આવું બોલી દેવું ચોખ્ખું. એટલે રામ પ્રતાપજીને બહુ દુઃખ થાય, તમે આવું બોલો છો તો ગા, તમે સાંભળો છો ને, અમને તો બધું ઝેર જેવું લાગે છે. અને એવું પણ કહેતા અમને આ સંસારમાં ક્યાંય રસ નથી, માટે હે ભાઈ એવું હેત ક્યારેય ન કરવું કે જેમાં ફરીને અવગુણ થાય, કુહેત થાય, આવું ક્યારેય ન થાય. એમ કહીને પછી એવું કહ્યું કે હવે જ્ઞાનના નિધિની હું તમને વાત સંભળાવું છું. હવે ઘનશ્યામ જ્ઞાન આપે છે મોટા ભાઈને, એવું સરસ જ્ઞાન આપે છે, સાંભળો. તાત નહી હે પુત્ર કે, પુત્ર કે નહી તાત,
તાત નહી હે પુત્ર કે, પુત્ર કે નહી તાત.
મોહ કર ભયો સ્નેહ હી,
મોહ કર ભયો સ્નેહ હી,
થીરન રહત સોબા,
થીરન રહત સોબા,
ધીરન રહત સોબા,
ધીરન રહત સોબા.
તાત નહી હે પુત્ર કે, પુત્ર ને માટે કોઈ બાપ નથી, પુત્ર કે નહી હે તાત,
તાત નહી હે પુત્ર કે, પુત્ર કે નહી હે તાત.
તાત ને કોઈ દીકરો નહીં, દીકરા ને કોઈ બાપ નહીં. આ તો બધો મમતા ને લઈને, સ્નેહ ને, સ્નેહ ને લઈને થયેલો મોહ છે, અને આવા મોહ ક્યારેય સ્થિર રહેતા નથી. જેથી જ્ઞાન થાય તેથી આ બધો મોહ સાફ થઈ જાય છે. જીવ અને શરીર બંને એક હોય એમ મળીને રહ્યા છે મોટા ભાઈ, છતાં પણ તે કાયમ ને માટે એક રહેતા નથી. માટે આત્મા દેહ થી ભિન્ન છે, ભિન્ન છે, આત્મા દેહ એક નથી. આત્મા આત્મા છે, કોઈનો દીકરો નહીં, બાપ નહીં, અને મા નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, કેવળ જ્ઞાન રૂપ છે. આવો વિવેક કરો. વિવેક વગરનું માનવ જીવન ગાઢ અંધારાથી ભર્યું છે. વિવેક રૂપ જ્ઞાનના સિવાયનો માનવ તો પશુના સમાન કહેવાય. માટે નિપુણ મનુષ્ય આત્મા અનાત્માનો વિવેક શીખવો જોઈએ. આવા વિવેક રૂપ જ્ઞાનને લીધે જ મનુષ્ય જન્મ લીધો તે સાર્થક થાય છે. આવું જ્ઞાન મળ્યું તો મનુષ્ય જન્મ લીધો તે સાર્થક છે, બાકી નિરર્થક છે. આટલો જ્ઞાન નિધિ કયો. પછી હરિ આગળ વાત કરે છે કે ભાઈ, ભગવાનનું ભજન કરવામાં જે જે સહાયક થાય છે તે બધાને સત્સંગ જાણવો. ભગવાનનું ભજન કરવામાં જે જે સહાયક થાય એ બધાને સત્સંગ જાણવો. જ્યાં સુધી સહાયક થાય ત્યાં સુધી નડે એટલે કુસંગ. તમારું ઘર, તમારી સંપત્તિ, તમારો ધંધો, તમારા ઘરમાં રહેલી સુવિધા, ખેતર, વાડી, ભગવાનની સેવામાં, સંતની સેવામાં, ભજનમાં તમને સપોર્ટ કરે, સહાય કરે, કામ લાગે ત્યાં સુધી એ બધું સત્સંગ. સગા સંબંધી જો ભગવાન ભજવામાં મદદરૂપ થતા હોય તો સત્સંગ. અને જેવા ભગવાનના ભજનમાં, સત્સંગમાં, સેવામાં, દાન પુણ્યમાં, સંત સમાગમમાં, સમયાઉત્સવમાં જવામાં કે બીજે ત્રીજે ક્યાંય નડે, આ મેં ગણાવ્યું માયલું કોઈ, તો એ જ પોતે કુસંગ છે. દેહ ઇન્દ્રિયો શુદ્ધ, એવું મહારાજ સમજાવે છે. હરિભજવે મે આય કે, જો જો કર હિ સહાય, સો સત્સંગ સબ જાનના, વિઘ્ન કરે કુસંગ તાય. અને વિઘ્ન કરે અને બધાને કુસંગ જાણવું. મસ્ત દોહો છે. હરિ ભજવે મે આય કે, હે હરિ ભજવે મે આય કે, જો જો કર હિ સહાય, સો સત્સંગ સબ જાનના, એને સત્સંગ જાણો. વિઘ્ન કરે કુસંગ તાય, અને વિઘ્ન કરે તો કુસંગ. એકની એક વસ્તુ, એકની એક વસ્તુ સત્સંગ અને કુસંગ કઈ રીતે કહેવાય. આ શરીર જો ભગવાન ભજવામાં કામ લાગે તો સત્સંગ, અને ભગવાન ભજવામાં નડે તો કુસંગ. આપણું મન ભગવાન ભજવામાં કામ લાગે તો, અને મન ભૂંડાઘાટ કરે તો કુસંગ. આપણી ઇન્દ્રિયો વગેરે, દેહના સગા સંબંધીઓ, ઘર બાર, કુટુંબ પરિવાર, એક્સ વાય ઝેડ. આવી કેવી સરસ વ્યાખ્યા કરી સત્સંગ કુસંગની, બોલો. દુનિયામાં કોઈ આવું બોલે, કોઈને આવું આવડે, કહેતાય ન આવડે સર. આ તો બહુ મોટી વાત છે. પછી પ્રભુ એવું કહે છે, ભાઈ
संसार में नहीं सार, सार जानत सो अज्ञानी नर।
संसार में नहीं सार, सार जानत सो अज्ञानी नर।
सार जानत सो अज्ञानी नर, अज्ञानी नी ओळखार करावे
अज्ञानी नर।
संसार मा काय सार छे ज नहीं मारा भाई, અને જે સંસારમાં સાર માને છે અજ્ઞાની છે, મોહ વાળા છે, વાસના વાળા છે। સંસાર મે નહીં સાર, સાર માને સો અજ્ઞાની નર।
સંસાર મે નહીં સાર,
સાર જાનત સો અજ્ઞાની નર।
હમ યું કીએ નિર્ધાર,
हम योगी निर्धार।
ते ही जानी के हम दूर रह,
ते ही जानी के हम दूर रह।
भाई मैं आ निर्णय करो एटले हूँ दूर रहू, क्या भलतो नहीं आवी चोखट करे। बे भाई नो संवाद सरस। हम यूं किए निर्धार,
हम यूं किए निर्धार,
हम यूं किए निर्धार,
हम यूं किए निर्धार।
आपने यह निर्धार करवो पड़े, हमने तो बधो निर्धार करवानी जरूरत क्या थी, आपने शीखवाड़वा छे कि आपने निर्धार करवो पड़े कि संसार में कहीं सार ज नथी। आ नक्की करवो पड़े कि नथी नथी नथी। આ જગતમાં સ્થિરતા સુખ અને શાંતિ ક્યાંય નથી 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 નથી। આ પાકે પાયે લઢી લઢી લોઢા જેવું મનાઈ જવું પડે, એટલે કાંઈ પણ સંસારમાં અસુખ આવે, અસ્થિરતા આવે, દુઃખ આવે તો કાંઈ આશ્ચર્ય ન લાગે, એમ લાગે કે વાસ્તવિકતા પ્રગટ કરી આ સંસારે। હતું એવું દેખાડું મારું બેટું આજ, સમજાણું? છોકરા અપમાન કરે, બૈરા માને નહીં, સગાવાલા સ્વાર્થમાં આપણને છેતરે, હગો ભાણીઓ ધંધામાં દયા કરીને રાખ્યો, એની ગોટો વાળી નું યોજાય ત્યારે એમ લાગે કે આ બધું આમ જ હોય। સાચું છે,
હમ યું કીએ નિર્ધાર, હમ યું કીએ નિર્ધાર,
તે હી જાની કે હમ દૂર રહ,
તેહી જાની કે હમ દૂર રહ।
હાજી, તેહી જાની કે હમ દૂર રહ,
તેહી જાની કે હમ દૂર રહ।
આપણું શરીર પણ સંસાર છે, નક્કી જ કરી રાખવાનું કે આમાં કઈ સાર જ નહીં, દેહમાં નહીં, આપણા અંતકરણમાં નહીં, વિચારોમાં નહીં, ત્રણ શરીરમાં, ત્રણ અવસ્થામાં, ત્રણ ગુણમાં ક્યાંય સાર જેવું છે જ નહીં। આપણે આત્મા એક સાર, અને સારનો સાર પરમાત્મા, આટલું જ સાર ને સત્ય ને સુખદાયક ને આધારરૂપ છે, બાકીનું આજ હતું ને કાલ નહીં હોય, પહેલા નહોતું। મેં આવો નિર્ધાર કર્યો છે મોટાભાઈ, માટે તમે છે ને આ વાત સમજો, અને પછી આગળ બહુ વધારે પડતું બોલે છે। હમારી કરની ન આશ, અમારી આશા રાખશો નહીં, સંસાર કે સુખ ભોગ કરન, અમે સંસારના સુખ ભોગ ભોગવાના નથી। હમ હે તામે ઉદાસ, નારી લગત હે નરક કુંડ। ભાઈ અમે સંસાર નહીં કરીએ, અમે પરણવાના નથી, માટે મનમાં તમે ઊંડે ઊંડે અમે પરણશું એવી આશા ન રાખતા, અમને નારી નરકનો કુંડ લાગે છે, અમે એમાંથી ઉદાસ છીએ। આવું બધું કહ્યું એટલે રામપ્રતાપભાઈ હામું નામું જોઈ રહ્યા, કઈ બોલી શક્યા નહીં, આંખમાંથી આહુડા પડવા માંડ્યા કે હવે શું થાહે। ત્યારે પ્રભુએ એટલું કહ્યું, એક વાત ધ્યાનથી સાંભળો, જો તમને અમારામાં હેત હોય અને અમને અહીં રાખવા હોય તો અમારા વિવાહ બાબતે કાંઈ વિચારતા નહીં। હા, ઈચ્છારામભાઈનો વિવાહ કરજો મને ઉલ્લંઘીને,
એટલે રામ પ્રતાપ ભાઈ કે એવું કેવી રીતે ચાલે? તો કે એવું ચલાવ્યા વગર છૂટક્યો ને, તમારો વિવાહ તો કરવો જ જોઈએ ને. ત્યારે ઘનશ્યામ કે છે કે ભાઈ, મેં તમને મારા વિચારો જણાવ્યા અને ચોખે ચોખી વાત કરી. હજી ચોખી વાત કરી દઉં, મારે ચાર ધામોની વચ્ચે જે જે જીવ છે એનો ઉદ્ધાર કરવા જવું છે. હું બધાના કલ્યાણ માટે ધરતી ઉપર આવ્યો છું. 14 લોકનું જે સુખ છે તેનાથી પણ વધારે અમે પોતે પૂર્ણ કામ છીએ. 14 લોકના વાસીઓ શબ્દ સ્પર્શ રૂપ અને રસ અને ગંધ એ 5 વિષયમાં બંધાયેલા છે. કાંચન અને કામિનીના દોરડાથી 14 લોકના દેવો મનુષ્યો જકડાઈને બંધાયેલા છે. હું તેમાં બંધાવવાનો નથી, મને એમાં બંધન નથી. મેરે ભાઈ, મને બાંધવાની આશા છોડી દો. જે કોઈ મનુષ્ય મારા દર્શન કે ચરણ સ્પર્શ કરશે તો તેને પણ કાળ કર્મનો ભય નહીં રહે, હું એવો છું. તે ભય એનો નાશ પામશે. જે કોઈ મને અન્નથી કે વસ્ત્રથી એકવાર પૂછશે તો તે બધાનો હું મોક્ષ કરીશ. જે વસ્તુ લઈને મને કોઈ પૂછશે તે વસ્તુ તેને નિર્ભય એવા મારા ધામમાં દિવ્ય રૂપે મળશે. જે કોઈ જાણે અજાણે મારા દર્શન પામશે તે આખા જગતમાં પૂજ્ય થશે. ભાઈ, આ વખતે મારે અનંત જીવોનો મોક્ષ કરવો, આવો મેં દ્રઢ સંકલ્પ કર્યો છે, માટે તમે આડે નહીં આવો. ત્યારે રામ પ્રતાપભાઈ એવું બોલ્યા કે હે બાળ ઘનશ્યામ, સાંભળો, મારી વાત સાંભળો. હવે એક પલક ભર એટલે ઘડીક પણ હું તમને દૂર થવા નહીં દઉં. હયાના હારની જેમ રાખીશ. ત્યારે શ્રી હરિ કાંઈ બોલ્યા નહીં. વિચારો બધા મનમાં રાખ્યા અને રામ પ્રતાપભાઈને પછી બહુ આગ્રહ હતો એટલે ઉપરથી એમ કહી દીધું, સારું તમે કહો એમ કરીશું બસ. રામ પ્રતાપભાઈને એમ લાગ્યું કે હા, હવે ઘનશ્યામ માનશે, હું કહું એમ કરશે. પણ એમ ન સમજ્યા કે મેં બહુ માથાકૂટ કરીને એમને આ ભણાવી, બાકી એ કઈ અંદરથી હું કહું એમ કરવા તૈયારી બતાવતા નથી. પછી તો રામ પ્રતાપભાઈના મનમાં આનંદ થઈ ગયો, કેમ જે શ્રીહરિ પોતે વિવાહ કરવા માટે સંમત થયા. એને એવું લાગ્યું હું તમે કહો એમ કરીશ એમ કીધું ને એટલે. અને એ જ અરસામાં વળી ખંભારિયા ગામના એક વિદ્વાન હારા નિહાલ મિશ્ર નામે હતા, એ અયોધ્યામાં આવેલા. એને દીકરી પરણાવવાની હતી, ચંદ્રકલા એનું નામ હતું. હા, એમની પુત્રી, હા, બહુ શુભ ગુણો વાળી, બહુ રૂપાળી, ચંદ્રની કળા, ચંદ્રકળા, એના વિવાહ કરવાના આશયથી આ અયોધ્યામાં આવ્યા હતા. અને પૂછે કે સારું ઘર આ તે 13 ઘરોમાં આ નિહાલ મિશ્રનું કુળ ઘણું ઊંચું મનાતું હતું અને ધર્મદેવનું ઊંચું મનાતું હતું. નિહાલ મિશ્રને પાછા 2 દીકરા હતા, ગૌરી અને બિસુન એના નામ હતા. ભગવાન પૈણ્યા હોત તો ભગવાન નહાળા કહેવાત. હવે આ બધા લોકોને ધર્મકુળ ઉપર અતિશય હેત થયું. તેઓ બધા શ્રી ઘનશ્યામને જોઈને મનમાં ઘણા પ્રસન્ન થયા. હા, આપણને યોગ્ય લાગે છે એમ. ભગવાન શ્રી હરિને આ વાતની ખબર પડી કે મોટા ભાઈ મારું કાંઈક ગોઠવે છે. ચંદ્રકળા આર્ય પરમાત્માને બિલકુલ ન ગમ્યું, બહુ ઉદાસ થઈ ગયા. અને પછી કોઈને કાંઈ કહ્યું નહીં અને નક્કી કરી નાખ્યું કે હવે ભાગી જાઓ, પૂછવું જ નથી, પૂછ્યાનો કોઈ મતલબ નથી. આમ મનમાં થાય કે પૂછીને રજા લઈને જવું એ શિષ્ટાચાર છે. આપણે આટલા વર્ષ ભેગા રહ્યા, આપણામાં એટલું હેત છે, એમને આમ છેતરવા, કપટ ખેલવું ઠીક નથી. પરંતુ પૂછવામાં કાંઈ સાર નહોતો. સમજાવવાનું સમજાવ્યું હતું, કહેવાનું કહ્યું હતું, તો પણ ભાઈ કાંઈ સમજ્યા નહીં. ભાઈના મનમાં એમ થયું કે લગ્નની ગ્રંથિથી બાંધી દઉં ને એટલે બધું ડાપણ સમી જશે. મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે ને,
એ બધી ધીરી પડી જાય. અને આવા બધા પ્લાન સંસારમાં થતા હોય છે, અને ઘણા સંસારીઓ સફળ ક્યાંક થઈ જતા હોય છે. બધે હરખું ન હોય, ક્યાંક ફેલ જવાય, ભરણાઈ દીધી તો પછી છે ને સીધા હાલશે એમ. આ બ્રેક વગરની ગાડી છે, ગમે ત્યાં ભાગ ભાગ કરે છે. બ્રેક નાખી દઉં જોરદાર ચંદ્રકળા નામની, ખરેખર હવે આને કઈ આ બ્રેક અડેમ છે. અને સારું કર્યું રામ પ્રતાપભાઈ ના મોહમાં કે સુવાસની બાઈ ના પ્રેમમાં ઘનશ્યામ ન આવી ગયા. અને જો એમના કહેવામાં કે બંધનમાં આવી ગયા હોત તો ચંદ્રકળાનું કલ્યાણ થાત ને, આપણે બધા એમના મરત. પછી હવે કઈ થોડા કોઈ આ બાજુ આવે, પણ પરમાત્માનો અવતાર તો કેવળ અનેક આત્માઓનો ઉદ્ધાર કરવા માટે છે. નાના હતા ત્યારે પીપળે ચડ્યા હતા, મામા કે ત્યાં કેમ ચડ્યા તો કે મુમુક્ષુ ગોતું છું મામા, મુમુક્ષુ પશ્ચિમ દિશામાં છે મામા, આ હા હા ગામના ગામ મુમુક્ષુ છે, હું ત્યાં જઈશ. બોલે આવું સમજે કોણ, હું ત્યાં જઈશ, એના ભેગો રહીશ, ત્યાં બધી લીલા કરીશ, ઉત્સવ કરીશ, સમયા કરીશ, બધાને આનંદ આપીશ, એવી મહારાજ વાતો કરતા હતા. અને હવે એ દિવસ નજીક આવી ગયો છે, ચાતુર્માસ બેસી ગયો છે. દાદા ધામમાં ગયા જેઠ વદ ચોથે, હવે અષાઢ મહિનો બેસી ગયો છે. વિક્રમ સંવત 1849 ની સાલ છે, અને અષાઢ મહિનો ચાલે છે. પછી ઘનશ્યામ વિચારે ચડી ગયા, હવે રહેવું નથી, ઉદાસ જેવા થઈ ગયા છે. હાવ એમાં આ થયું, ઓલા મિશ્રા આવ્યા ખંભારિયા, એમાં ભગવાન જટ ભાગ્યા, નહીં થોડા દી ગોળી રહેત. ભગવાન શ્રી હરિએ નિર્ણય લઈ લીધો, નોમની હાંજે નિર્ણય લીધો, અષાઢ સુદ નોમની હાંજે જે કાંઈ હતું ઘરાણાક વસ્ત્રક મોજડી કાક તેક બધું કઈ નહીં. હવારમાં વહેલા ઉઠી 4 વાગ્યા, આખું ઘર હોતું, અને શ્રીહરિ પથારીમાં બેઠા થયા. આંખો વીંચીને થોડીક વાર વિચારે છે, બધા ઘણા વિચારો થાય છે, પણ પછી એક નિર્ણય ઉપર આવી જાય છે કે મારો અવતાર કાંઈ માત્ર આટલા જીવો માટે નથી, કેવળ દેહના સંબંધીઓ માટે નથી. આ આમ તો મારા માત્ર દેહના સંબંધી જ નથી, મારા ભક્તો છે, પરંતુ હું આટલા ભક્તોના કલ્યાણ માટે એના પ્રેમમાં બંધાઈને જો આઈના જ રહું તો લાખો મુમુક્ષુઓ જે ધરતી ઉપર છે, જે મારી આરાધના કરે છે, વર્ષોથી મને પોકારે છે, એ બધાને હું ક્યારે મળું. માટે વનમાં જવું છે, વર્ષોથી તપ કરતા ઋષિ મુનિઓને મળવું છે, એને મારી પ્રાપ્તિ કરાવીને એના તપની પૂર્ણાહુતિ કરાવી છે, એને મારે મારું ધામ દેવું છે, જીર્ણ થયેલા તીર્થોનો મારે જીર્ણોદ્ધાર કરવો છે, પુનઃ દૈવત સ્થાપન કરવું છે, નદીઓમાં મંદિરોમાં મોટા મોટા તીર્થ સ્થળોમાં. એને જે કાંઈ પાપ વળગ્યા છે, મેલ વળગ્યો છે, ત્યાં દુરાચાર વ્યાપી ગયો છે મોટા મોટા તીર્થધામોમાં, ત્યાંના રહેનારા બધા મોટા મોટા જે આચાર્યો સાધુ સંતો મહંતો, એમાંથી દુરાચાર કાઢવો છે, ધરતી ઉપરથી અધર્મનો નાશ કરી મારે ધર્મ સ્થાપવો છે. માટે કડક મન રાખીને આ બધાનો ત્યાગ કર્યા વગર છૂટક્યો જ નથી, એમ કહીને ભગવાને પોતાના પલંગ ઉપરથી પગ નીચે મૂક્યા અને લંગોટ વાળી લીધો છે. થોડીક વસ્તુ જોતા પૂરતી હારી રાખી, પગરખાંઈ પહેર્યા નથી, અને દબાતે પગે ભગવાન શ્રી હરિ ઘરની બહાર નીકળ્યા. વરસાદ વરસતો હતો થોડો થોડો, અને ભગવાન શ્રી હરિ ઘરનો ત્યાગ કરે છે,
કદાચ કોઈ જાગી જાય તોય એને એવું લાગે કે રોજ વહેલા ઉઠીને સરજીએ નાવા જાય છે, તે નાવા જતા હશે, વેમ ન પડે, નાવા જવાના ટાઈમે જ નીકળ્યા છે, પણ નાઈન પાછા આવવાના નથી, જવાના છે જવાના છે, ફરીને ક્યારેય ઉત્તર હિન્દુસ્તાનમાં જવાના નથી. ખાલી એકવાર મહારાજે વાત કરી હતી, હાલો આપણે અમારા જન્મભૂમિમાં હિન્દુસ્તાનમાં જાય, આવું બોલેલા ખાલી એકવાર, ક્યારેય ગયા નથી. આપણને છોડીને પછી આ દેશને છોડીને અહીંના ભક્તોને છોડીને ભગવાન ક્યારેય ગયા નથી, પછી અહીંથી જ ધામમાં ગયા. બહુ થયું તો એમના સંબંધીઓને અહીં તેડાવી લીધા, પણ પોતે ક્યારેય આ દેશનો ત્યાગ કર્યો નથી. એવા મહારાજ સ્નાન કરવાના મિશે કોઈને પૂછ્યા વિના પ્રાતઃકાળમાં ઘરમાંથી ચાલી નીકળ્યા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથમાં પહેલું પુર સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત્ સકલં પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. સહજાનંદ સ્વામી મહારાજ ની જય.